शरणागत पाप पर्वतम गणित्वा न तदीय सद्गुणम अनुमाप्य तुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री ललकंठाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। सहजानंद स्वामी महाराज बापा थी शुरुआत करवी।
કાલે મહારાજે વાત કરી હતી કે ભગવાનના મોટા પુરુષ છે, ચિંતામણી તુલ્ય છે, જેવું ચિત્તવી એવું કરી આપે.
કાલે ગુરુજીએ દાદા ગુરુનો દ્રષ્ટાંત તાંકીને એક વાત કરી હતી કે અમને બી એવો અનુભવ થયો છે કે મહારાજને અને મોટા પુરુષોને આ જગતમાં કહેવાતા મોટાઓ સાથે ફાવતું નથી. દાદા ગુરુ બીમાર હતા તો એમની ખબર લેવા જો કોઈ એવો મોટો માણસ આવે તો સ્વામી માથે ઓઢી જતા. કારણ એ કે એવા જે થઈ પડેલા કહેવાતા જગતના સત્સંગના મોટેરાઓ હોય એમાં મુમુક્ષુતા ઓછી હોય અને ડોલડા પણ જાજુ હોય છે.
પૂનાના મહારાજા બાજીરાવે મહારાજને કટાક્ષમાં કીધું કે દેહ તો સુખરૂપ છે અને તમે એને તપ કરીને કષ્ટ હું કામ આપો છો, આત્માને સુખી કરવો એવું બધે લખ્યું છે. એટલે એના ઉત્તરમાં મહારાજે કીધું કે રાજા, તું જે અત્યારે બધા તને ખંડિયા રાજા નમે છે અને આ સત્તા ભોગવે છો એ પણ તે પૂર્વે તપ કર્યું એને કારણે મળ્યું છે. હજી જો તું તપ કરીશ તો તારું રાજ્ય રહેશે, નકર હવે તારા તપનો એન્ડ થવામાં છે.
કાલે ગુરુજી વાત કરી હતી કે જે સારું સારું સત્શાસ્ત્રમાંથી વાંચન કરીને મોટા પુરુષના મુખથી સાંભળીને સારું સારું જો રેકોર્ડિંગ કર્યું હોય તો એ આપતકાળમાં કામ આવે છે.
સરસ. કાલે ગુરુજીએ વાત કરી હતી કે જે ખરેખર નિષ્ઠા બતાવતો હોય, ગુરુ નિષ્ઠા, ભગવાન નિષ્ઠા, તો ભગવાન એની એવી જ કસોટી કરે કે એને ખરેખરો મૂંઝવે. પણ એવી વેળાએ જો એ સંતને પોતાનું જીવન માણીને ડગે નહીં તો ભગવાન અણુમાત્ર પણ એનાથી છેટા રહે નહીં.
કાલ ગુરુજીએ રાજીપુર રીતનું કેમ થાય એની વાત કરી હતી કે ભગવાન અથવા મોટા આપણે કસોટી લે, હેરાન કરે તો એ ટાણે આપણે એનો પક્ષ ન મૂકીએ તો એ રાજીપો રીતનું થઈ જાય છે.
ગુરુજી કે પોતાથી મોટા હોય, પોતાનું ટોકી રોકીને ધ્યાન રાખી શકે એવા હોય એની સાથે હૃદયથી જોડાણ રાખવું, પણ જે પોતાનો મહિમા રાખે એવા હોય એની સાથે કેવળ જોડાણ ન રાખવું.
ગુરુજીએ કીધું હતું કે જે સમાપુરમાં જે તરે છે તે ખરો તરિયો છે, તેમજ વિપત્તિમાં જે ડગે નહીં તે ખરો શિવીર છે.
ગઈકાલે વાત આવી હતી કે જે પરમેશ્વરનો ડર રાખે છે તેને પરમેશ્વર સહાય કરે છે.
જ્ઞાનરૂપી મૂડીનો અંતરમાં ચીવટ રાખીને સંગ્રહ શા માટે કરવો જોઈએ ધનજી દાદાનો?
કારણ કે આપણે બીમાર પડ્યા હોય, કોઈ વિપત્તિ કાળ આવી જાય, કોઈ મુશ્કેલીમાં આપણને કોઈ પણ સહાય જ્યારે કરે એવું ન હોય ત્યારે આપણે જે જ્ઞાનરૂપી મૂડી આપણે ભેગી કરી હોય એ કામ આવે છે એવા ખરા ટાણે.
ભગવાન અને સંતનો પક્ષ કોણ રાખી ન શકે? સરજુ સાહેબ,
જેને લોકલાજ હોય, માન હોય, દેહાભિમાન હોય અને ધનનો મદ હોય એ પક્ષ રાખી શકતા નથી.
મહારાજનો પક્ષ કોણે રાખ્યો? શ્રીજી સ્વામીનો.
સુંદરપુરના રાજાએ પક્ષ રાખ્યો હતો વરાણીનો.
બરાબર. સુંદરપુરના રાજાને મહારાજે શરણે લીધો અને કાનમાં મંત્ર દીધો ત્યારે શું થયું? વરાણીનો
એના અંતરમાં પ્રકાશ થયો અને ભગવાનના દર્શન થયા.
એના હૃદયમાં ભારે તેજ દેખાયું અને તેજમાં વરણીના વેશમાં શ્રીહરિના દર્શન થયા. અને વૃંદાવનમાં જે રાસ કર્યો હતો તે વૃંદાવન વિહારીની મૂર્તિ અને પાસે જ દેખાણી. આવું થયું ત્યારે તે પૂનાના દીવાનને શું મનમાં થયું? મૈયાભાઈનું
દીવાન કે તમે તો સાક્ષાત ભગવાન પોતે મને મળ્યા, મારા બહુ મોટા ભાગ્ય છે.
એના મનમાં એવું થયું કે આ ભગવાન છે. આ દિવાન એ દેશની રીત પ્રમાણે મહારાજને બે વાર ઘેરે જમાડ્યા હતા એણે, ત્યારે જમવા કેવી રીતે લઈ ગયા હતા અને ત્યાં એણે કેવી રીતે જમાડ્યા એ કોણ કહે? શિકા કાકાના
તે દેશની રીત પ્રમાણે ઓલા મેનામાં બેસાડીને મહારાજને એકાદશીનો સમય હોય ને એવો રિવાજ છે ત્યારે લઈ ગયા અને મહારાજને ત્યાં સરસ મજાના સોનાના થાળમાં બધા પકવાનો પીરસીને જમાડ્યા, અગરબત્તી ધૂપ એ વગેરે બધું તે દેશના રિવાજ પ્રમાણે એ પ્રમાણે કર્યું હતું.
રંગોળીઓ પૂરી, દીવડાઓ કર્યા, અગરબત્તીના ધૂપ કર્યા અને આવી રીતે જમાડ્યા તેને ઘરે. બે વાર અથડામણી કરી, એકવાર હાથી માથે બેહાડીને એકવાર મેનામાં. ખરેખરી કસોટીની વેળાએ પારી કોણ નીવડે છે? બ્રહ્મસ્વામી ના
જે પૂર્વ તૈયારી વાળો હોય અને પૂર્વથી જેને બધું ડટ કરી રાખ્યું હોય એ ટાણે પાર ઉતરી શકે છે.
પોતાથી મોટા ઉંમરમાં અને બધી રીતે હોય, સુધારી શકે એવા હોય, એમને મિત્ર બનાવીને જેણે પોતાનું ઘડતર કર્યું હોય ને, વયોવૃદ્ધને સેવીને જે બરાબર પક્વ થયો હોય એ પાર ઉતરે. બાકીના ગુડિયુંવાળા પેશવા બાજીરાવે વરણી પાસે શું ડાપણ કર્યું? ભગતજી ના
મહારાજને એમના ઘરે પધરાવ્યા ત્યારે બે વિવેક રાખ્યા એના રાજા રાણી બે હિંડોળા પર બેઠા હતા અને મહારાજને જોઈ અને કે આવું તપ કરો છો અને આત્માને દુઃખ આપો છો, ત્યાં ભગવાનને આવું શરીર આપ્યું છે, શરીર તો ચિંતામણે તુલશે, માટે આવું તપ કરીને શા માટે આત્માને દુઃખી કરવો પડે, આવું ડાપણ કર્યું હતું.
સંવત 2067 ભાદરવાવત 14 છે, સોમવાર છે આજે, તારીખ 26/9/2011. આ માત્ર પૂનાના રાજા બાજીરાવને આવું ડાપણ પડ્યું છે એવું નથી. આ સંસારમાં જેટલા માણસો વિષયી છે ને ભોગવાદી છે ને એ બધાના અંતરમાં આ રીતનું જ જ્ઞાન છે. તે મેં પણ સાંભળેલું કેટલાય માણસને પૂર્વાશ્રમમાં આવું બોલતા મેં જોયેલા છે, મેં પોતે સાંભળેલા. કે આ શરીરને શું કામ દુઃખ દેવું જોઈએ? ભગવાને કંઈ દુઃખ દેવા શરીર નહીં આપ્યું. એમ કે તે અહીંયા જગતની એક વિચારધારા, ભોગી વિલાસી અહંકારી અજ્ઞાની માણસોની બાજીરાવના મુખે આધાન સ્વામીએ વ્યક્ત કરી. આ દુનિયામાં બાજીરાવ ઓછા નહીં, બહુ ઝાઝા છે. પોતાની આસક્તિને ખરાબ માનવી એવું ઘણા નથી, પોતાની આસક્તિને એ લોકો કંઈક વિચિત્ર રીતે મૂલવે તે સાંભળીને ડાયા માણસો દાંત કાઢે. આ વિચિત્ર રીતે આની મૂલવણી કહેવાય. ઘણા માણસોમાં આ અજ્ઞાન હોય છે કે આ દેહ તો સુખ ભોગવવા ભગવાને આપ્યો છે, સમજાણું? કાં તો કહે છે કે અત્યારે તો આપણે જુવાની છે, તે સુખ ભોગવવાનું હોય, પછી ગઢપણમાં તપ કરીશું ને ભજન કરીશું ને આવું બધું અજ્ઞાન બહુ માણસોમાં પીડ્યું છે. ભોગવાદીઓ આ બધા વાસનાવાળા, વાસનાવાળાને કોઈ દી શુદ્ધ ને ચોખ્ખું જ્ઞાન થતું નથી. અને જો શુદ્ધને ચોખ્ખું જ્ઞાન થાય તો એનામાં વાસના રહેવા પામતી નથી. પછી પોતે ને પોતાની વાસનાને કાયમ લડાઈ થાય. જેને એકવાર સત્શાસ્ત્ર અને સત્પુરુષના યોગે કરીને શુદ્ધ સમજાઈ ગયું કે આ વાત ખોટી, આ ખરાબ, આ બંધનકારી, આ અયોગ્ય, આવું સમજાઈ ગયું, તો પછી આ સમજણ સાથે એની જે વાસના અને અજ્ઞાનતા છે એને હંમેશા અંતરમાં અથડામણી થાય, લડાઈ જ શરૂ થઈ જાય. પછી એ સમજણવાળો ભક્ત પોતાની વિલાસિતાને કોઈ પણ યુક્તિ પ્રયુક્તિથી છાવરે નહીં, ભોગ અને પંચ વિષયના સુખને એવી રીતે સમજે કે આ ખોટું છે, પરંતુ એના પક્ષમાં ક્યારેય ન રહી શકે. પણ જેને ચોખ્ખું જ્ઞાન નથી વાસનાવાળાઓને, તે તો હંમેશા વિષયના પક્ષમાં જ હોય. છેવટે લડતો એ પક્ષમાં વયો જાય. કથા વાર્તા સાંભળતો હોય, સંતોના જોગમાં હોય, મોટાની હારે જોડાણેલો હોય, એટલે મનમાં થોડુંક ઉપર ઉપરથી તો એમ થાય જ કે આ પંચ વિષય ભોગવું છે, એ ખોટું છે, આ ખરાબ છે. પણ છેવટે એના પક્ષમાં જઈને ઊભો રહે અને અંદરથી તો વિષયનો પક્ષ મટે જ નહીં, એટલે એને હંમેશા એવા વિચાર આવ્યા કરે કે ભગવાને આ બધું આપ્યું છે એ ભોગવવાનું નહીં, આમનામ વ્યર્થ બધું વયું જાય જોવાની, ને આ બધું સુખ ને બધું એમ એને રહે મનમાં. અને ત્યાં સુધીના વિચારો એને થઈ જાય કે ભગવાને આવું બધું ભોગવતા હતા ને, અને ભગવાને આ બધું કર્યું છે ભોગવવા સારું નહીં કર્યું હોય, હા એમનામ ખોટું કર્યું છે, ભગવાને બધા સુખ માટે જ આ બધું કર્યું છે ને, અને ભગવાને ગોલોક વૈકુંઠમાં રાધા લક્ષ્મીની સાથે જ રહે છે ને, આય સુધી વિચારો આ બધાને આવે. હું આ જે વાત કહું છું ને એ જરાય ખોટી કહેતો નથી. આવા તો બહુ હરિભક્તો છે ને, હારા હારા છે, તમે માની ન શકો એવામાંથી આ વાયરસ નીકળે, આ સમજણ નીકળે. અને જ્યારે એવડો અંદરની સમજણ બહાર કાઢે ને, ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જાઓ કે લે તમે આવું સમજો છો. બોલે નહીં પણ માલિકર આ પ્રવાહ તો હોય જ, અને એને લઈને જ એને એની વાસના અને અજ્ઞાનતાની સાથે જે બરાબરનો ખાર થવો જોઈએ ને, યુદ્ધ થવું જોઈએ ને, એ ક્યારેય ન થતું હોય. યુદ્ધ તો ક્યારે થાય? બરાબર હામ હામ વિરોધ ચોખ્ખા થઈ જાય ને પછી જ થાય, એ પહેલા લડાઈ થાય નહીં. અને જેની સમજણ ચોખ્ખી ન હોય એને ઇન્દ્રિય સુખો સાથે ક્યારેય વેર વિરોધ થતા નથી. ઉપર ઉપરથી સત્સંગની કથા વાર્તા સાંભળીને થોડાક થતા હોય, બાકી અંદર તો એક જ હોય. અને એને લઈને જ એની વાસના કોઈ દી ટળતી નથી. તે હજાર વર્ષ સત્સંગ કરે ને તોય ન ટળે, કારણ કે મોહ માલકોરથી એક જ હોય, વાસનાને અંતઃશત્રુ ભેગો જ ભળેલો હોય. હવે કોઈ વાસનાને અંતઃશત્રુને ખબર ન હોય, એ આ ભગતને પૂરેપૂરા પામી ગયેલા હોય કે ભગત ગમે એટલી ભલે ને આપણા વિરોધની વાત કરે, બધામાં હરિભગતમાં સંતોમાં હારો લાગવા સારું, આપણું વગોવે કે આપણો વિરોધ દેખાડે, અભાવ દેખાડે, પણ આપણને ખબર છે કે ભગતને આપણે ગમીએ છીએ. એમ વાસના અને અંતઃશત્રુ બે ભગતને પામી ગયેલા હોય એટલે ભગતનો ત્યાગ કરીને જાય જ નહીં. સમજાણો? કોઈ ખોટો ધણી એની બૈરીને ખોટા હુકા મારતો હોય, હરખી રહેજે નહીં તો સાધુ થઈ જઈશ, પણ બૈરી ચતુર હોય તો ભગતની આસક્તિને સારી રીતે પામેલી હોય એને ખબર હોય કે હાવ ખોટે ખોટો પુરુષ જાતિના અહંકારને પોષવા હારું ને ઊંચું રાખવા હારું બણગા ફૂંકે છે, બાકી આવડવા મને મૂકીને ક્યાંય જાય એવો નથી, જાય તો રહી શકે એવો નથી, એમ પત્ની પુરુષને બરાબર પામી ગયેલી હોય એટલે આવડવા ગમે એટલી રાડ્યું નાખીને હૂકી મારે ને, પણ બૈરીને કોઈ દી ડર ન લાગે. બૈરી સમજે મારો જ છે આ, કોઈ દી ભગવાનનો સાધુનો છે જ નહીં, હાવ ખોટો છે, મારો ધણી છે એટલે મારે કોઈને કહેવાય નહીં, પણ હું એને સમજી તો હકું. એમ વાસના અને અંતઃશત્રુઓ બે ભગતને પામી ગયેલા હોય કે હારો હાવ ખોટો છે, બાકી છે મારો જ. આમ જાણું એમનો ખબર પડે કે આને મારી યારે ક્યાં વેર છે, મારો કોઈ ત્યાગ કરાવે એની યારે આને વેર થાય છે, તીવડે બેઠા બેઠા જોતા હોય. એને ખબર હોય કે આને તો મારી યારે એટલું બધું હેત છે કે અમારો પંચ વિષયનો અને માનાદિકનો અહંકારનો જો કોઈ આને ભી મારીને ત્યાગ કરાવે તો એની આરે આ ભગતને સંતને વેર થાય એમ છે. તો એને અમારી આરે ખારને વેર છે એવું કેમ અમારે માનવું? એમ વાસનાના અંતઃશત્રુઓ બધાય એકબીજી તાળીયું દે અને સારી રીતે સમજે, ભલે ને એ મોટી મોટી વાતો કરીને આપણી નિંદા કરે, ખંડન ખૂબ કરે પંચ વિષયનું, બીજાને બધાને આમ પોતાનું ભગતપણું ને મોટાઈ દેખાડવા જે વર્તનને ડોળ બહારથી કરતો હોય તે, પણ અંદર આપણો છે, ટાણું આવે ત્યારે એ આપણા ભેળો જ હોય, વિષય ભોગ વેજ માન આદિકને સારી રીતે પોતે રાખે જ, કોઈનો ત્યાગ કરે નહીં. આને ક્યાં ત્યાગનું હુરાતન સડ્યું છે? એમ ઈવડાય બધા આપણને પામી ગયેલા હોય છે એટલે એને વિકત ન લાગે. હવે મને કહો, એવો શુદ્ધ સાચો ખાર પંચ વિષય સાથે અને કામ ક્રોધ લોભ વગેરે દોષો સાથે ન થાય તો એ શુદ્ધ જ્ઞાની ન કહેવાય. સમજણી એને પક્વ થઈ જ ન કહેવાય, ઉપર ઉપર સમજણી કહેવાય. અને જેને આવી શુદ્ધ સમજણ સાક્ષાત ન થઈ હોય એને ભલા કોઈ દિવસ સાચું વેર વિષયો સાથે કે શત્રુઓ સાથે હોય જ નહીં. એ ગમે એટલું વેર દેખાડતો હોય, એ ગમે એટલો ઇન્દ્રિય અંકણ માથે પંચ વિષય માથે એને કંઈક ભૂલ કરાવી હોય એને લઈને ખીજાણો હોય, પણ એ એનું ખીજાવાનું યશોદા માતા કાના માથે ખીજાણા હતા ને એવું હોય. ગોળી ભાંગી પછી યશોદાએ કાનાનો કાન પકડીને હાથ ઉગામ્યો હતો ને, ખરેખરા ખીજાણા હતા. એવા આપણે આપણી વાસના ઉપર અને આપણી ભૂંડી કુટેવો ઉપર, અજ્ઞાન ઉપર, અંતઃશત્રુ ઉપર ખીજાણેલા હોઈએ છીએ. યશોદા કાના માથે ખીજાણા હોય ને એવા. હવે મને કહો, કાનાને શું બીક લાગે? કાનાને ખબર જ હોય માં ગમે એટલી ડોળા કાઢે, ગમે એટલી લાકડી લે, પણ એને મારી હારી એ જ છે, એ કાંઈ મન મારી એકવાની નથી. કાનો સારી રીતે માતા યશોદાને પામી ગયેલો જ હોય. એમ આપણી વાસના અંતઃશત્રુ આપણને બરાબર પામી ગયેલા હોય અને ઘડીક દાય ચડી છે, આપણે આને હારે સબકલું કરીને એને ભગત મંડળમાં ને સંત મંડળમાં ને સમાજમાં જરાક ભૂંડો દેખાડ્યો, સમજ્યા? આપણે એની હળી કરી ગયા છીએ એટલે થોડો ખીજા હે, પણ છે આપણો. ઇન્દ્રિયવંતકણે કંઈક મોટી ભૂલ ખવાડી હોય, એનું કુટુંબમાં જગતમાં બીજે ત્રીજે આબરૂ જાય એવું એણે આપણી આગળ કાંઈક કરાવી નાખ્યું હોય, એટલે આપણે ઘડીક તો એની માંથી ખીજાઈ જાય. હાય તારીની ઇન્દ્રિયો, હાય તારીનું મન, મને આમ ભૂલ કરાવી તેમ ભૂલ કરાવીને ખીજાય બહુ જાય. પણ ઓલ્યાને ખબર હોય કે આમાં યશોદા છે ને આપણે એના કાનકુંવર છીએ, કાંઈ આમાં થવાનું નથી, ભલે મારો ટાંગા પસાડે. કેમ જે અજ્ઞાની મૂવો છે, ચોખ્ખું એને છે જ નહીં, એટલે એને ચોખ્ખું આપણી યારે વેર થવાનું નથી. કોઈ શુદ્ધ સમજ્યા વિના શુદ્ધ ઇન્દ્રિયવંતકણ સાથે વેર નહીં કરી શકતો. અને જેને જેને શુદ્ધ વેર પંચ વિષય સાથે, દેહ ઇન્દ્રિયો વગેરે સાથે, દેહભાવ સાથે, મમત્વ ભાવ સાથે, રાગદ્વેષ સાથે નથી થતું, એના આ બધા દોષો ટળતાય નથી, વર્ષો સત્સંગ કરે તોય ન ટળે. તે શ્રીજી મહારાજની પરાવાણીમાં સ્પષ્ટ દેખાય છે કે એને ક્યાં પૂરો સત્સંગનો ખપ છે. અને જો સત્સંગનો ખપ હોય તો એને આવા સ્વભાવો સાથે વેર થાય જ, અને એને જો વેર નથી તો એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે, અને સત્સંગનો પૂરો ખપ નથી તો એને ક્યાં સત્સંગનું પૂરેપૂરું જ્ઞાન છે. એને ક્યાં ખબર જ પડી છે કે આ પંચ વિષય તો જીવાત્માના કલ્યાણમાં મહા મોટું આડું આવરણ છે, તે અક્ષરધામમાં વિષયો નથી. જેને આ વિષયોની ટેવ રહે એ ધામમાં રહેવાનો નથી, એવી વાતે મહારાજે બહુ ચોખ્ખી કીધી છે કે અક્ષરધામમાં જરા કંઈ કોઈને એવા ઘાટ થાય તો મહારાજ તરત જ એને બીજા લોકમાં મોકલી દેશે કે જ્યાં એના ઘાટ પ્રમાણે એના ભોગ હોય. ધામમાં તો એવું કાંઈ નથી. ધામમાં મહારાજની સેવામાં રહેવું તો બહુ અઘરું છે. ત્યાં વાતું કરે મેળ ખાય એવું નથી, ત્યાં તો હોળવલ્લા હોના જેવું શુદ્ધ જીવન જોશે. ત્યાં અહીંયા આપણું અંતર હા પાડી દે કે હું મુક્ત થઈ ગયો છું, અને આપણા ભેગા રહેતા હોય ને નજીકના એને ખ્યાલ આવી જાય કે આ બધી વાતથી છૂટી ગયેલા છે, મુક્ત થઈ ગયા છે, એમ ઓળખે પડખે વાળા નજીકનાય ઓળખી જાય અને આપણા અંતરમાંય પૂરી હા પડી જાય કે હવે મને દેહની કે પિંડ બ્રહ્માંડની કે વિષયની કે માલની કે ધનની કે હગાની કોઈની કંઈ પડી નથી, હું આ બધાથી છૂટો આત્મા છું અને ભગવાન મારા આધાર છે, હું એનો ભક્ત છું. આવું એને બહુ હજળ થઈ જાય, એને પોતાને ખબર પડી જાય. તે અમે જ્યારે 2004માં ન્યૂજર્સી પ્રતિષ્ઠા કરવા જતા ત્યારે ભજન સ્વામીને કૃષ્ણપ્રિય સ્વામી બે સીટમાં પ્લેનમાં આવ્યા હતા, તે ચર્ચા કરતા કે આપણે જન્મ શું કરવા આવ્યો હોય છે તે આપણે વિચારો, સમજાણું. પછી ભજન સ્વામી એવું બોલેલા કે મને શું કામ જન્મ આવ્યો કંઈ ખબર પડતી નથી, કેમ તો કે મને તો એવું જ લાગે છે હું મુક્ત જ છું, મને ક્યાંય કોઈ પ્રકારનું બંધન નથી, એવું એ હાવ સહજ બોલેલા કે મને તો એમ જ લાગે છે હું તો મુક્ત જ છું, શી કામ જન્મ આવ્યો છે ખબર નહીં. હવે કાંઈક હશે કારણ, પણ એ ટળી ગયું હોય સત્સંગ કરતાં કરતાં, પછી પ્યોર મુક્ત ભાવ ઉદય થાય તેને જ પોતાને લાગે. ક્યાંય ઇન્દ્રિયો અંધકણ તણાતા ન હોય, કોઈ વિષયમાં ખેંચાતા ન હોય, ભગવાન સિવાય કશી જરૂર ન પડતી હોય ક્યારેય, તો ખ્યાલ ન આવી જાય કે હું મુક્ત છું. આ એને ખ્યાલ આવી ગયો, આજુબાજુ વાળા હોશિયાર હોય ખ્યાલ આવી જાય કે આ છે છૂટા. ભલે એ ગમે એટલું કરે છે ને ગમે એમ રહેશે, પણ આને ક્યાંય બંધન નથી, આ ભખ લઈને બધું મેલી દે એમ છે, હાવ છૂટા છે એવી બીજા નહીં ખબર પડે. અને બંધન હોય તોય ખબર પડે કે આ ગમે એટલી વાતો ગમે એમ મોટી કરે છે ખંડનની ત્યાગની વૈરાગ્યની, પણ છૂટા નથી પોતે. પોતાને જો કંઈક છોડવું પડે તો ભીહ પડે એવું છે, વાતો જ છે ખાલી, એવોય ખ્યાલ આવે. પણ જેમ છે એમ જો સમજાણું હોય તો પોતાની તમામ કુટેવો સાથે, પંચ વિષયની આસક્તિ સાથે, માનાદિકની આસક્તિ સાથે આત્માને ભારે વેર થાય, ડખો થઈ પડે ખરેખરો. તે તમે આ બધા ભેગા થઈને સમાધાન કરાવો ને તોય ન થાય એવું વેર થાય. અને એ તો આ બધી વાસના કુટેવો અને અજ્ઞાનને ટાળે રે, જ્યાં સુધી એનો દેહભાવ ન જાય, જ્યાં સુધી વિષયમાં સુખ છે એવી મતિ ન જાય, જ્યાં સુધી માન મોટેમાં સુખ છે અને એની ઈચ્છા અંદર રહેતી હોય તે બરાબર નાબૂજ ન થાય, ત્યાં સુધી જેને જ્ઞાન થયું હોય તે આત્માને હખી ઊંઘ ન આવે, ધરાઈને ખાય ન કે. કેની પેઠે કે જેમ કોક મોટો રાજા હોય એની સામે શત્રુનું સૈન દરવાજે ગઢ બહાર ખડવું હોય, એ માણસ શાંતિથી હોઈ ન કે રાજ દરબારમાં ન હોઈ કે મોટા ઢોલિયામાં ન હોઈ કે કેમ જે ગામને પાદર શત્રુની સેના પડી હોય એને ઊંઘ કેમ આવે, એમ જેને ભગવાનનું અને પોતે આત્મા છું એવું અને બાકીની માયા છે અને આ દેહ નાશવંત છે અને એના વિષયો નાશવંત છે આ વાત ચોખ્ખી સમજાણી હોય તો પછી એને જ્યાં સુધી એ બધું અંદર નડતું પીડતું હોય ત્યાં સુધી એને હરખી ઊંઘ ન આવે. એ રાતમાં જાગી જાય ને માંડે વિચાર કરવા કે આ મારા નબળા ભાવ ક્યારે જશે, ભગવાનને પ્રાર્થના કરવા માંડે, રડી પડે, રાડ પાડી જાય. આ એ મુમુક્ષુના લક્ષણ છે. કેમ જે હવે એ દેહના કે દેહના સંબંધીના કે ઇન્દ્રિયોના કે ઇન્દ્રિયોના સુખના કે દેહના કહેવાતા માન સન્માનને આબરૂના પક્ષમાં રહ્યો નથી, ઈ એની યારે બગાડી ચૂક્યો છે. હામ હામી એને અને આ બધાને વેર થઈ ગયું છે, માટે ઊંઘી ન કે એ ઓલા બધા શત્રુઓને મારે પછી જ શાંતિથી એ ઊંઘી શકે અને શાંતિથી પછી ધ્યાન ભજન એનાથી થઈ શકે. એ પહેલા તો ન થાય. તે મહારાજે પણ વચનાવતમાં દાખલો દીધો છે કે રાજાને જ્યાં સુધી માથે શત્રુ હોય ત્યાં સુધી તે સુખે રાજગાદી ભોગવી શકતો નથી. એમ ભગવાનના ભક્તને પણ સુખે રાજગાદી કહેતા ભજન ધ્યાન ભોગવી શકાતું નથી. અને જે ભગત છે એને કેટલાય અજ્ઞાનને કુટેવો અને દેહાભિમાનાદિક દોષો જથ્થાબંધ પીડ્યા છે એના ઉપરથી થોડીક સાત્વિક પ્રકૃતિને લઈને સારો ભગત થઈને હવમાં મનાય છે અને મોટો કણાય છે, પણ એનું માહિતી ચોખ્ખું થયું હોતું નથી. એવો જે ભગત છે અને એને જો શાંતિથી ઊંઘ આવી જાય છે અને આ વાતની કોઈ બળતરા થતી નથી અને વિરોધને લડાઈ પણ પોતાના અજ્ઞાન સામે દેહભાવ આરે મમત્વ ભાવ આરે રાગ દ્વેષ આરે વિષયમાં રાગ છે એની આરે થતી નથી વિરોધ કે લડાઈ, તો આ ભગત હજી હાવ બાળક છે, બહુ ઝાઝો ઊંઘમાં છે, સમજાણું. અને આવા જે અજ્ઞાનીઓ છે ને એ પાછા પોતાની જાતને બહુ ડાય અને હારી સમજતા હોય, પણ એને એ ન ખબર હોય કે હું અજ્ઞાની છું, મને ખબર જ નથી પડતી કે આ દેહ તપ માટે છે, જપ માટે છે, ધ્યાન માટે છે, આ યુવાની છે એ ભગવાનની ભક્તિ કરવા માટે નિયમ પાળીને પ્રભુને મેળવી લેવા માટે છે, નહીં કે ભોગ ભોગવવાની ઇન્દ્રિયોને લાલ લડાવવા માટે. જેના અંદરથી અજ્ઞાન એવું રહેશે કે અટાણે ભગવાને આ બધું દીધું છે તે ભોગવી લઈ, ભગવાને ભોગવવા જ આપ્યું હોય, નહીંતર ભગવાને આ યુવાની શું કામ બનાવી હોય, આ સ્ત્રી શું કામ બનાવી હોય, આ તો પછી અટાણે ન ભોગવીએ તો કાલ સવારે બધું નકારું થઈ જાય. આ હારું હારું જે છે બધું, જેમ જગતમાં કેમ કહે છે કે અત્યારે સરસ મજાના આ લાડુ ને આ દાળ ભાત તાજા મજાના છે ત્યાં ખાઈ લેવી, પછી તો વાસી થઈ જાય, એમાં શું ખાવાનું. એમ જગતના જીવો અજ્ઞાનથી પીડાય છે એવું નથી. કેટલાક સાધુ અને હરિભક્તો હારા હારા હોવા છતાંય આવા ઝીણા મોટા અજ્ઞાનથી પારાવાર પીડાય છે. અને એવા બધા અજ્ઞાનને તળિયેથી કાઢી નાખવા માટે તો આ હરિચરિતામાં સાગર જેવો ગ્રંથ આપણને મળ્યો છે. રોજ સવારના ઊંડાણપૂર્વકની સત્સંગ શિબિર જેવું પ્રશ્ન ઉત્તરવાળું અદ્ભુત વાતાવરણ ભગવાને આપ્યું છે કે આમાં પોતાને પોતાની અજ્ઞાનતાની ખબર પડે આ કથા સાંભળીને, ક્યાં ભૂલીએ છીએ, ક્યાં ખોટ છે, ક્યાં નબળાઈ છે, ક્યાં વહેલી તકે રિપેરિંગ માગે છે. આ તો સરસ મજાનું અન્વેષણ છે. આ તો કોઈની પેઢીમાં કરોડોની આવક જાવકને ધંધો હાલતો હોય એને છેલ્લે હિસાબ કેમ કરે એમ આ હિસાબ છે, એમાં ખોટ છે કે નફો છે એ ખબર પડે. આ કથા તો તપાસ છે, તપાસ હિસાબ છે. માટે આવી કથાને ભૂલ્યાય પણ કોઈએ તજવી જોઈએ નહીં, બરાબર સાંભળીને આ કથાને જીવનમાં બરોબર કામ લાગે એ રીતે અપનાવવી જોઈએ. એકદમ ચોખ્ખું થઈ જાય જીવને. ભગવાન સ્વામિનારાયણે રાજાને બધો જવાબ આપી દીધો દાંત કાઢતા કાઢતા. તે રાજાને ખબર ન પડે કે મને બધું કહી દીધું, અને હોશિયાર હોય તો ખબર તો પડે પણ બોલી કાંઈ ન હકે. સમજાણું, તમે તો અધિકારથી ભરપૂર ભર્યા છો. આવો જવાબ આપ્યો, બોલો. તમે તો અધિકારથી ભરપૂર ભર્યા છો. સમજાણું, તમારી ને અમારી વાત જુદી છે કે અમે જે કરીએ છીએ એનું ફળ જુદું છે ને તમે જે કરો છો ને એનું ફળ ભોગવવાનું જુદું થાય. આવું બોલ્યા. કેવી વાતો છે કહો. આ બ્રહ્માંડમાં મહારાજ આવ્યા પહેલા આટલું બધું શુદ્ધ ચોખ્ખું કોઈએ જ્ઞાન કહ્યું નથી. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પરમાત્મા છે એવું એમની વાત, એમનું જીવન જોઈને હવને જાણ થઈ જાય. એટલે પૂજ્ય શાસ્ત્રી સ્વામી કહેતા, પરચા બરચાની વાત એક બાજુ રહેવા દો, પણ મહારાજે જે એમના સાધુ સંતોને હરિભક્તોને જે વર્તાવ્યા, એ વર્તાવ્યા એટલું જોવો ને તોય ખબર પડી જાય કે આ ન થાય. આવું વર્તન કોઈ પાસે બીજો માણસ કરાવી શકે નહીં. સ્વામિનારાયણ ભગવાને પોતાના વચનની પાળ ઉપર લાખો માણસ ચલાવ્યા. ને મહારાજ એવું કહેતા કે અમારા વચન છે, અમારા વચન સમજ્યા, એ ભવસાગર પાર થવાનો પુલ છે. સુરતમાં મહારાજે 400 સાધુને મોકલ્યા ને ત્યારે શું બોલેલા, સુરત જાઓ કે આ મારી આજ્ઞાના પુલ ઉપર હાલ્યા જાઓ. દુનિયામાં ઘણા અવતારો થયા, ઘણા કહેવાતા વિભૂતિઓને યુગ પુરુષો, મોટા પુરુષો, બુદ્ધિશાળી ડાયા થયા, પણ સ્વામિનારાયણ ભગવાનના જીવનચરિત્રમાં ડોક્યું કરીએ છીએ ત્યારે એવું સ્પષ્ટ દેખાય છે કે સ્વામિનારાયણ ભગવાનને જે માણસો બાઈઓ ભાઈઓ આધીન હતા અને એ કે એમ આંખ્યો વિચીન કરતા, એવું બીજા કોઈમાં આપણે ભેળ્યું નથી. આખી વાત જ અલૌકિક થાય જ નહીં. એ એમનું પુરુષોત્તમપણું છે કે લાખો નરનારીઓ સંપૂર્ણ એને આધીન વર્તે. એ કે ઈજ તું એક શિંગોડું ખાઈ જાય, એક જ શિંગોડું ખાય. તું હવે જીવ ત્યાં સુધી પાણી ન પીશ તો ખલાસ, એ ન પીવે. આવું ન બને. એ કાગળનો કટકો લખે તો મોટા રાજા મહારાજાઓ ઘર છોડીને સાધુ થઈને આવે, આ બધું ન થાય. એ સ્વામિનારાયણના જીવનમાં જ હોય, બનતું નથી. આ મહારાજના વચનની જે સામર્થ્ય છે તે અજબ ગજબ છે. અનેક આશ્ચર્ય છે સ્વામિનારાયણ ભગવાનમાં. પરચા ફરચાની વાત જવાય દો, એણે કીધું અને એમ જ માણા કરે, એક જાદુ ટોના જેવી વાત છે, એ કમાલ જેવી વાત છે. પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન મજરી ગ્રંથ લખ્યો એમાં સ્વામિનારાયણ ભગવાનની વચન સામર્થ્યને સ્વામીએ બરાબર ઉઠાવ આપ્યો છે. આશ્ચર્ય સાથે પ્રેમાનંદ સ્વામીએ એનું વર્ણન કર્યું છે કે મહારાજના વચનમાં લોકો રહેતા હતા. મહારાજ પોતાના વચન માત્રે કરીને હજારો માણસને જે ભવસાગર પાર કરાવી ગયા, એ વાત ને ભૂતોનો ભવિષ્યથી એવી છે. વચનની સામર્થ્ય કરીને હજારોને પારી, નહીં પરચો, નહીં તેજ, નહીં સમાધિ, નહીં બીજી કોઈ એવી આમ કહેવાતી આઈડિયા કે કાંઈ નહીં, ખાલી વચન, બીજું કશું જ નહીં. મહારાજ એમ કે તમારા આજીવન એની આજ્ઞામાં રહેવાનું, લાખો માણા રે બોલો એની આજ્ઞામાં રહે, એ કેમ જ કરે, ભાઈ એ કેવી રીતે થાય? હાલો આપણને માણા તરત કહી દે તમે કહો એમ કરું, પણ એની આજ્ઞામાં નહીં રહેવું. અને મહારાજ તો નાના છોકરાની આજ્ઞામાં રહેવાનું આખા સત્સંગને કહેત, આખો સત્સંગ રે, એ કેવું મોટું સામર્થ્ય છે. વચનનો લોભ કોઈથી થાય નહીં. સ્વામિનારાયણ ભગવાન પાસે કંઈ સૈન નહોતું, એ કંઈ કોઈ દેશના રાજા નહોતા કે સાર્વભૌમ સમ્રાટ નહોતા, એની પાસે કંઈ તોપું નહોતી કે એનો હુકમ બધા પાળે. સ્વામિનારાયણ ભગવાન પાસે શું હતું કે એ બોલે એમ જ માણા કરે? માળા હતી. હમણે કોઈ માણા મોટું સૈન્યને કેટલીક તોપો અને બંદૂકો લઈને આવ્યો હોય અને એ એમ કે આમ કરો એટલે બધા કરવા માંડે, તો સમજીએ કે મારા બેટા લોઠા એ કરે છે, વાહે આ બધું નાળસા ભાળે છે ને એટલે કરે છે. પણ હાથમાં માળા, જેના નામની જગતમાં પાય નહીં, જેની પાસે એક વિઘુઈ જમીનનો દસ્તાવેજ નહીં, સમજાણું કોઈ નહીં, જેના હગાવાલાનું બળ નહીં, તો બધું હિન્દુસ્તાનમાં મૂકીને મહારાજ આવેલા, પંડ્યો પંડી એકલા તપસ્વીના વેશે, અને આવતા વ્યાં એટલો બધો વજન પડે એનો, અને રામાનંદ સ્વામી એ વિશ્વરના સજાનંદને પોતાની ગાદી દઈ દે, મુક્તાનંદને રઘુનાથ દાસને બીજા ત્રીજા મોટા મોટા એ પાસે હાથ જોડીને નમે, નો નમે એ ભાગે. પણ મહારાજ કે એમ જે માણસો કરતા હતા એ નાની હુની વાત નહોતી. કોઈ કાંઈ બીકના માર્યા ડરીને નહોતા કરતા. એ સહજાનંદની કોણ જાણે શું એ જાદુ ટોના જેવી શક્તિ હતી, એ અલૌકિકતા હતી, એનો પ્રેમ હતો કે એની એ માધુરી મૂર્તિ હતી કે એનું જે હતું તે, પણ હવે પ્રેમથી આધીન એની પાછળ આંધળા થઈને ફરતા. એ મહારાજનું સામર્થ્ય અજબ ગજબનું હતું, કોઈમાં ન હોય, એને વચન સામર્થ્ય કહેવાય. સમજાણું આ જગતમાં રાજાઓ ગમે એટલા કાયદા ગમે એમ કરે છે ને તોય પ્રજા પાળતી નથી, જેલમાં જાય છે, દુઃખી થાય છે. તે રાજાના સૈન્યની સામે થઈ જાય, પોલીસને પથ્થરમારો કરે, સમજાણું. અને સ્વામિનારાયણ ભગવાનની આંખ ફરે ત્યાં મોટા મોટા રાજાને આંખમાંથી આહુડાવો પડે, જેની આગળ મોટી મોટી સેનાઓ હોય, તોપો હોય, હુકમ કરે તો હજારોને મારી નાખે એવા શક્તિશાળી હોય, પણ મહારાજનું મોઢું ઉતરેલું ભાળે ત્યાં એની આંખમાંથી આહુડા પડે. હાવ શ્રીજી મહારાજ એટલે સહજાનંદ સ્વામી સાધુ કાંઈ એની પાસે ન મળે તોય મોટા મોટા રાજાઓ આહુડા પાડે, આ એનું પુરુષોત્તમપણું હતું. સમજ્યા? ઉડીને આંખીમાં પડે જો જરાક આંખ ઉગાડી હોય તો, બંધ હોય તો પાણા પડતા નથી, એવું આ સામર્થ્ય છે કે ઉડીને આંખીમાં પડે. કે વાહ, સ્વામિનારાયણ ભગવાનની તાકાત તો જો. અરે આ જગતમાં જેને માટે કેટલું કર્યું હોય એવા બૈરા છોકરા જરાય માનતા હોતા નથી, અને ત્યાગીઓને જે ચેલા માટે ગુરુએ કેટલો ભોગ આપ્યો એ ચેલા માનતા હોતા નથી. બૈરા છોકરાને ચેલાઓ હામાં થઈ જાય, સહેજે રમતમાં હામાં થાય. જ્યારે સહજાનંદ સ્વામીની આગળ ગોપાલ સ્વામી જેવા યોગી, બ્રહ્માનંદ સ્વામી જેવા શતાવધાની, નિષ્કળાનંદ સ્વામી જેવા વૈરાગી, આ બધા હાથ જોડીને રાંકની જેમ રહેતા હતા, આ સંતોના સામર્થ્ય જુઓ. વ્યાપકાનંદ સ્વામી જેવા મહાપુરુષો કે જેમ હાથ ઊંચો કરીને બ્રહ્માંડો સોળી નાખે, એ મહારાજની આગળ તો હાવ ગોલા જેવા. તે બોટાદમાં ઘોડી જીવતી કરી અને પછી અહીં કુંડળ આવ્યા તો મહારાજ અહીં રાયબાના ઓરડે બેઠા હતા, તે મહારાજ મોઢું ફેરવી ગયા અને પગ ખેંચી લીધો. હામું ન જોયું તે રાડ ફાટી વ્યાપકાનંદની. હવે શું થાય એમ સમજ્યા મહારાજ? કે આવું કેમ કરો છો? અઘરો પગે લાગતા નહીં. તે વ્યાપકાનંદ સ્વામી મળદું બેઠું કરેલું પણ આ પોતે મળદા જેવા થઈ ગયા. તે રાયબામાં કહેવા માંડ્યા કે મહારાજ સ્વામીને આમ કરોમાં, એ તો એભલ દરબારના ગુરુ છે ગઢપુરના, તે તમે સ્વામીનો તિરસ્કાર કરશો તો ગઢપુર પતિ એભલ ખાચરને દુઃખ થાય. આવું ને મહારાજ તો એવું બોલતા કે રાયબા બીજો થાળ કરજો, આ બીજા ભગવાન આવ્યા, આવી ઉડાડતા. હવે આવા સમર્થ માણસોને આમ ટચલી આંગળી આમ ઉડાડે એ સ્વામિનારાયણ સિવાય બીજા કોઈથી થાય? આપણે તો કોઈક બાવામાં સાધુમાં બીજે ત્રીજે જરાક પરચો ભેળ્યો હોય ત્યાં તો બધા પગમાં પડીને ઢગલો થઈ જાય, સમજાણું. અને મહારાજ તો કેવું બોલે, એ એનું ભગવાન પણ છે. મળદું બેઠું કર્યું એ નહીં, મળદું બેઠું કરીને આવ્યા એને મળદા જેવા કરી નાખ્યા હામું જોઈને, એ એનું પુરુષોત્તમ પણ છે. રાડ ફાટી, મહારાજ હવે હું ધ્યાન રાખીશ. મહારાજ કે અમારી ઈચ્છા હતી તે ઘોડી જીવતી થઈ, પછી નહીં ઈચ્છા હોય તે નહીં થાય કે સમજાણું. પછી મોટા રાજાનો કુંવર મરી ગયો હશે ને તમને બધાના જીવાડનારા જાણીને પકડી જાહે અને કે જીવતો કરો, અને તેદી એને જીવતો નહીં કરો તો ઓલો રાજા તોપને નાળશે, દેહ સાલા ઘોડા ગધેડા જીવતા કર્યા ના રાજકુંવરને જીવતા કરતો નથી, સાલાને બાંધ્યો તોપને નાળશે, ઉડાડી જાઓ તો એ શું કરી શકે? એ વ્યાપકાનંદ સ્વામીને આહુડા પડી ગયા, ભૂલ થઈ ગઈ, દયા આવી ગઈ. દરબારુ બહુ રોતા હતા ને તે. આવું છે પુરુષોત્તમ નારાયણના પુરુષોત્તમ પણાની વાત બધી ન્યારી છે. મહારાજ અને સંતો હેલા જતા હતા, તે રસ્તાની બાજુના એક ખેતરમાં એક બૈરીને સર્પ કરડેલો તે ત્યાં મરી ગયેલી, અને એનું નાનું છોકરું છાતી માથે રહ્યું રહ્યું મૃતક માને ધાવતું હતું. ત્યાં દ્રશ્ય સાધુએ જોયું, આવ રસ્તાના કાંઠે હતું. મુક્તાનંદ સ્વામી દયાળુ સંત તે મહારાજને હાથ જોડ્યા કે મહારાજ અરે રે આની મા મરી ગઈ છે, એના છોકરો ધાવે છે. મહારાજ કહે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હાલો મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ છો, નાના છોકરાને એની માનો આધાર. એટલે મહારાજ સમજી ગયા કે સ્વામી એની માને જીવાડવાનું કે છે. એટલે મહારાજ બોલ્યા કે સ્વામી તમે મને જે કાંઈ કહેવા માગો છો હું સારી રીતે સમજું છું, પણ એ છોકરાના જે પાપ છે, એ 6 મહિનાનું નાનું બાળક છે, એના જે પૂર્વના પાપ ને એના ધંધા જે છે એ જો હું તમને જેમ છે એમ જણાવું તો એની માને જીવતી કરવાની પ્રાર્થના તો ન કરો, પણ તમે જઈને છોકરાને મારવા માંડો. આ તો અમે ભગવાન સીતા બધા જીવના તોફાનને પાપ સહન કરી, તમારાથી સહનય ન થાય એવો એ પાપી જીવ છે. હાલો આપણે જે કરવા એવા એ કરો, એમ કરીને હાલ્યા ગયા રસ્તે. આ ભગવાન સ્વામિનારાયણના જીવનમાં નોંધાણું છે, કોઈને જીવનમાં ભેળ્યું ક્યાંય આવું. અને પાછો ન કોઈને જીવતા કરે એવું નહીં, કારિયાણીમાં અક્ષરવરડી મહારાજ બેઠા હતા એમાંથી કાંઈક રોકકળ થઈ, એટલે મહારાજ કે અલ્યા કોણ આ બધા રોવે છે? કે ખબર નહીં, એક જણો તપાસ કરી આવ્યો, આવીને કે મહારાજ અહીંયા એક નાનું બાળક મૂકીને સ્ત્રી મરી ગઈ, તે આખું ઘર રોવે છે. નાના બાળકને તો એની મા આધાર છે, એટલું ઓલો હરિભગત બોલ્યો. જાજુ નહીં ત્યાં મહારાજ કે હા, નાના બાળકને તો એની મા જ જીવન ગણાય, ભગવાન એની માને જીવાડે થારું, આવું બોલ્યા મહારાજ. ત્યાં એની મા હવળીને બેઠી થઈ હતી કારિયાણીમાં. એ કાંઈ સ્વામિનારાયણને જીવાડતા નહોતું આવડતું એટલે મુક્તાનંદ સ્વામીને આવી વાતો કરીને પટાવતા હતા એવું નહોતું. ત્યાં સંકલ્પ કરે જ બેઠી થઈ જાય, સમજાણું. ઘણા માણાને ઉત્તર ફૂતર ન આવડે ને તો એમ કે આવું સુથણું ન કરવું, એમ ન કે મને નથી આવડતું. પણ અહીં એમ વાત નહોતી. સંકલ્પ કરે ત્યાં બ્રહ્માંડ તૂટી જાય ને બ્રહ્માંડ સર્જાય એવી તાકાત મહારાજમાં હતી. છતાં જ જુદી, સમજાણું. એ પંજાબના રાજાને એ કહી શકે કે તમારે અમારે મેળ જ ન આવે, તમારે હાથી ને હોદ્દે ફરવું, અમારે પગપાળા ફરવું, તમારે હિંડોળા ખાટે હિંસકવું ને અમારે છે તે વનમાં ફરવું, કઈ મેળ પડે. આ પોલારપુર ગામમાં મહારાજ ગયેલા ને પછી ગામ બહાર નીકળતા હતા ત્યાં હારે બધા વળાવા આવ્યા હતા. ત્યાંનો એક પૈસાવાળો શેઠ હારે હતો, એક કેવા સાધુ પ્રભુદાસ, પ્રભુદાસ નામે એક સાધુ હતા. તે મહારાજની પડખે ચડીને કે મહારાજ આ શેઠ બહુ પૈસાવાળા છે. મહારાજ ધ્યાન ન દીધું, ફરી વાર કીધું મહારાજ આ શેઠ બહુ પૈસાવાળા. મહારાજ કે બહુ પૈસાવાળા હોય બેટક્યા ભર આ ગજાઈથી આવો જવાબ દીધો, સમજાણો. હવે એની કળાની લીલા કોઈ સમજી ન કે પાછા ઈના એ ભગવાન સ્વામિનારાયણે સુરતના હૃદયેશ્વર કોટવાલ માટે પાનબીડા બનાવીને ઉપર વરખ સોટાડાવ્યો. જે આપણને એમ થાય કે આવા અધિકારીઓને સત્સંગ કરાવવા સ્વામિનારાયણ આવું બધું કરાવતા હશે, તે મોટા મોટાને સ્વામિનારાયણને ચેલા કરવામાં રસ હશે, ભૂલ આપડી જવાય મહારાજના જીવનમાં તો કાંઈ ખબર ન પડે. ક્યારેક એમ લાગે કે આમ કેમ કર્યું, ક્યારેક એમ લાગે કે આ તો આમ નીકળ્યું. તે બુદ્ધિશાળી ને તર્કવાળા ને નેગેટિવ વિચારવાળા તો મહારાજના જીવનમાં અથડાય અથડાઈને ખંડાય ખંડાઈને સોલાય મરે. મહારાજની હારે તીવડાય પોહાય જ નહીં. 200 વર્ષ મોડા જીનમાં હોય તો કંઈક ઠીક ઠીક મહારાજની વાત સાંભળીને બહુ ડાપણ ન કરે, પણ હારે હોય તેની દિશા શું થાય. ગજબની વાતો છે. સ્વામિનારાયણ ભગવાનની કથા અલૌકિક છે. તે હરખી કોક બધી વાંચે ને વિચારે તો ખબર પડે. આટલા વર્ષોથી કેટલાય ગ્રંથનો ઊંડો અભ્યાસ કરીને કથા કરતા 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 મહારાજનું જે કાંઈ મને જણાય છે એ હું બોલું છું. હા, અલૌકિક મૂર્તિ હતા એવું તો કોઈથી જીવાય કે થવાય નહીં, કોઈથી ન થવાય, કોઈનો ડર નહીં. મહા સમર્થ મૂર્તિ. પાછા આવા સમર્થ હોવા છતાંય એમણે જે કાંઈ અજ્ઞાન જીવોના પાપને દોષોને અડબંગાઈને ઊંધાઈને અભિમાન જે સહન કર્યા છે ને એ પાછું કોઈથી થાય એમ નથી. તે કાલે સાચી સ્વામી કહેતા કે મૂળજીને મારી નાખ્યો તોય મહારાજે સહન કર્યું. ભગવાન હતા, પોતાના પાર્ષદને મેઘપુર મારી નાખ્યો, સહન કર્યું. એ પાછી વાત મોટી છે. તે મહારાજે કીધું કે સમર્થ હોય ને ઝરણા કરે એ બહુ મોટી સામર્થ્ય છે. જીવમાં સામર્થ્ય ન હોય ત્યાં સુધી હવમાં દિનાધીન પણું ને સહન શક્તિ હોય છે, પણ સર્વે પ્રકારે સામર્થ્ય આવ્યા પછી સહન શક્તિ ન્યા ઊભી જ નથી રહેતી, સંપલા પહેરીને હાલતી થાય છે. સમજ્યા? હોનાની હાકળે બાંધો ને તોય સહનશક્તિ સામર્થ્ય આવ્યા પછી ન્યા નથી રહેતી. મન જવા દો કે હવે અહીં મન નહીં ફાવે. ત્યારે અનંત કોટી બ્રહ્માંડના રાજા કેટલું સામર્થ્ય તો પણ જીવના ભલા માટે, હવના હારા માટે એમણે જે સહન કર્યું છે એ તો કોઈને પકડાય કે દેખાય કે સમજાય એવું જ નથી. બહુ સહન કર્યું, તોફાનો સહન કર્યા, બોલો, દેહના સંબંધીના કર્યા, તે કેટલાક સાધુના સહન કર્યા, કેટલાય હરિભગતના તોફાન સહન કર્યા, કેટલાક બાયુના તોફાન કર્યા ને સહન, વાંક્યાનો હોય ને ઘમકાવે મહારાજને, મહારાજ કહે છે હવે તમે કહો યા શું સમજે, હણે કાંઈ નહીં. રાયબામાં એ બહુ ઘમકાવ્યા હતા ને, ભાજા ભગવાન તમે કહે છે, આ ડાઢા બાઢા રાખ્યા છે, કાઢો બધું, મારે કહે છે માડી તમે કહો એમ, આવું બધું. ઓલી ગંગામાં ક્યારેક ક્યારેક તડકાવા માંડતી જેતલપુરવાળી, મહારાજે માં કરેલી ને તે બધાનું સહન કર્યું એણે, સમજાણું. અને લાંબુ રિયાજ નહીં ને, પચા પૂરા ન કર્યા ભાઈ ગયા એને, હું આ સુખ આવે મન કયો જોઈ, એ ચિદ્ધભૂમિ ચિદાનંદ બ્રહ્માનંદ એ આનંદ ને એ સુખ ન્યાથી આય, હું આ માયાના વિકારી દેશમાં એમને હું મજા આવે. પણ હવે જીવના કલ્યાણ કરવા હારું કેમે કરીને ઐશ્વર્ય છુપાવીને એટલો કાળ દેહ એમનામ રાખ્યો આ ગંધારા લોકમાં, પછી ભાગ્યા. આપણને હોરવી ગયું છે પિંડ બ્રહ્માંડમાં, સમજ્યા, સાણના કીડાને સાણમાં હોરવે ને એમ આપણને ફાવી ગયું છે, કારણ કે બીજું જ કાંઈ અનુભવ્યું નથી, એવો દેશ કે લોક કે એવું દિવ્ય ચૈતન્યમય શરીર કાંઈ ભાળ્યું નથી, જે છે આ મળદા માલ માન્યો છે એટલે આમાં ભારે ફીટ પડી ગયો. તો એ વાત જુદી હતી. પૂર બીજું તરંગ 51 પુનાથી પશ્ચિમ તરફ આવ્યા, ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્રમાં આગમન.
ઉપપતિ વિનોદ કી શ્રી હરિ કી સહજ, ઉપપતિ વિનોદ કી શ્રી હરિ કી સહજ, પીછે આયે મુકામ પર દ્રુપદી કી અરજ, પીછે આયે મુકામ પર દ્રુપદી કી અરજ,
પુનાના રાજા પેશવાએ ભગવાન શ્રી હરિને પોતાને ત્યાં જમાડ્યા. પછી મહારાજે એને જે વિનોદ કર્યો અને શ્રી હરિએ સહજમાં વિનોદમાં આવી વાતો કરી, કાલ ગઈ એવી. પછી દિવાનના જે બગીચામાં ઉતારો કર્યો હતો ત્યાં મહારાજ આવ્યા. જોકે રાજાએ અરજ કરેલી પ્રાર્થના રોકાઈ જવાની, છતાં શ્રીહરિ દિવાનની રજા લઈને ચાલવા તૈયાર થયા. તેમના વિચારોને જોઈ વાતચીત કરી બધા નગરજનોને ખુશી કર્યા. શ્રીહરિ પુનામાં એક માસ સુધી રહ્યા, છતાં તે સમય એક ઘડી જેવો જણાયો. શ્રીહરિ જાય છે એવું જોઈને બધા લોકો ઉદાસ થઈ ગયા અને વિનંતી કરવા લાગ્યા. તુમ હો જન ઉદ્ધાર, શરણ તુમારો લીન હમ, અબ કીજે ભવ પાર દિન બંધુ અશરણ શરણ. હે દિનબંધો, પુનાની પ્રજા પરમેશ્વરને પ્રાર્થના કરે છે, હે દિનબંધો, હે અશરણ શરણ, આપ લોકોનો ઉદ્ધાર કરનારા છો, અમે આપને શરણે આવ્યા છીએ, હવે અમને સંસાર સાગરથી પાર ઉતારો, હાલો આપણે કરીએ.
તુમ હો જન ઉદ્ધાર, શરણ તુમારો લીન હમ,
જ જ્યારે બધા લોકો દર્શન કરવા આવ્યા ત્યારે સહુએ ઉપર કયા પ્રમાણે સ્તુતિ કરી હતી, સવિયે આવીને શ્રીહરિની પૂજા કરી હતી, પુષ્પનો અને ચંદનનો કોઈ પાર રહ્યો નહોતો. સ્વયં ભગવાન શ્રીહરિ આ રીતે પુનાવાસી પ્રેમી ભક્તો બાપુ ગોખલે વગેરેથી વિદાય લઈ પશ્ચિમ દિશા તરફ ચાલ્યા અને સૌ લોકોને પાછા વાળીને ઘરે જવાની ગામ લોકોને રજા આપી દીધી. ભગવાન ત્યાંથી નવીન દેશોમાં ફરતા ફરતા તત્કાળ વિંધ્યાચલમાં આવ્યા, ત્યાંથી ઉજ્જૈન આવે છે. પણ આ બાપુભાઈ ગોખલેને પાછળથી પૂનામાં જઈને આપણા નિર્માનાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો હતો. નંદ સંતોએ જઈને પછી એને ભગવાન જે વર્ણી વેશે મળ્યા હતા એની પાકી ઓળખાણ કરાવી. જ્યાં સુધી સાધુ મળે નહીં, સાધુનો સમાગમ થાય નહીં, ત્યાં સુધી મળેલા ભગવાનનો પણ નિશ્ચય અંતરમાં ઊંડા મૂળ નાખીને ઠરતો નથી. તે ભગવાન સ્વામિનારાયણે રામપ્રતાપજીની ઈચ્છારામને કહેલું કે તમને જેદી સાધુ મળશે ને તેદી અમારો જેમ સેમ નિશ્ચય પક્વ થશે. પછી નંદ સંતોમાં નિર્માનાનંદ સ્વામી પૂના ગયેલા અને બાપુ ગોખલેને મળેલા અને ભગવાન સ્વામિનારાયણની જેમ સેમ વાત એને સમજાવી દઢ કરાવેલી. તે નિર્માનાનંદ સ્વામી કોણ હતા એની આજ જરાક ઐતિહાસિક ચોખવટ કરું છું. થોડોક ઇતિહાસ લોકમાનસમાં અવળો ફસાણો છે એને હવળો કરું છું. ઘણા માણસોનું માનવું કંઈક જુદું છે, ગેરસમજથી જુદું સમજે છે, એને આ વાતથી હવે આખી દુનિયાના માણસોએ હવળું સમજવું. તે શું તો ધ્યાન દઈને સાંભળો. આશરે સંવત 1810માં 200 ઘોડેસવારો સાથે ગીગા પટગીર તથા નાજા પટગીર આ બંને ભાઈઓ પાણવી આવેલા. પછી ગીગા પટગીર પાણવી રહ્યા અને નાજા પટગીરે આ આપણે બેઠા છીએ એ કુંડલ ગામ વસાવ્યું, બે ઉતાવળીના ફાંટા વચ્ચે ટીંબામાં. 1810માં સંવત 1810 આ ગીગા પટગીરને બે પત્નીઓ હતી. પાણવી ગયા એક ગીગા પટકીને, એમાં એક લાખાણી હમીર ખાચરની પુત્રી જાનુબા સાથે એમના લગ્ન થયા હતા, બીજી માણસુર ખાચરની પુત્રી ગૌબા. આ બે પત્નીઓ પાણવીના ગીગા પટગરને હતી. તેમાં જાનુબા થકી પુત્ર મેરામણ થયો અને પુત્રી રાયબા થઈ હતી. રાયબા પાણવી ગયેલા ગીગા પટગરની દીકરી અને ગૌબા થકી એટલે કે એમની બીજી પત્ની થકી પુત્ર માણસુર તથા સુરંગ પટગીર આ બે પુત્ર થયા હતા. સુરંગ પટગીરનું બીજું નામ છે મોકા પટગીર. આ કાંઠી દરબારોમાં બીજી ત્રીજી પેઢીએ એકના એક નામ પડતા હોય છે, એને લઈને ઘણો ઇતિહાસ ક્યારેક ગૂંચવાઈ જાય છે. હવે જે મોકા પટગીર કીધા સુરંગ પટગીર, તેમાં એ સુરંગ પટગીરના લગ્ન બોટાદના ગોદડકા ઓઘડ ખાચરની પુત્રી રાયબા સાથે થયેલા. નામ બધા એકના એક આવતા હોય એવું લાગે, પણ ગોદડકા ઓઘડ ખાચરની પુત્રી રાયબા સાથે આ મોકા પટગીર અથવા સુરંગ પટગીરના લગ્ન થયા હતા. પણ આ મોકા પટગીર કુંડળવાળા નહીં, તે પાણવી જે ગીગા પટગીર ગયેલા એમનો પરિવાર. હવે ઈ મોકા પટગીર અને રાયબા એમને દીકરો થયો હતો, એનું નામ હતો હાથીઓ પટગીર. એ હાથીઓ પટગીર પાછળથી સાધુ થયા હતા, એનું નામ નિર્માનાનંદ સ્વામી. આ હાથિયા પટગીરના લગ્ન ગોદડકા હમીર ખાચરની પુત્રી મંગુબા સાથે થયા હતા. તેમને મોકા પટગીર નામે એક પુત્ર પણ હતો. કુંડળના રાયબાના દીકરા હાથિયા પટગીર, આ કુંડળના, આ હાથિયાની બાનું નામ રાયબા અને ઓલા હાથિયાની બાનું નામ રાયબા, બંને પટગીર અને બંને કુંડળમાં હતા કેમ જે પછી ઓલા પાણીથી પાછા કુંડલ રેવા આવેલા, તે કુંડલના રાયબામાના દીકરા આથિયા પટગેર આસોદર ધીંગાણામાં ધામમાં ગયા, માટે એ સાધુ થયા નથી, પણ રાયબાના દીકરા હથિયા પડગીર સાધુ થયા છે એવું સત્સંગમાં કહેવાય છે. પણ એ તો ધીંગાણામાં આસોદર મરાઈ ગયા હતા, સાધુ થયા જ નથી. તો કુંડલના રાયબામાના દીકરા હથિયા પડગર સાધુ થયા એ કોણ? તો એ આ નિર્માનાનંદ અર્થાત પાણીવી જે રાયબામાં અને ગીગા પડગીરનો જે વંશ સુરેંગ પડગીર મોકા પડગીરના દીકરા. હવે એ આશ્ચર્યકારી વાત છે, એ રાયબા અને મોકા પડગીર, આ રાયબા અને મોકા પડગીર દીકરા બેનના માથીઓ, એટલે ઇતિહાસમાં ઉળું સડી ગયું. પાછા એ લોકો અહીં કુંડળમાં જ રહેવા આવ્યા હતા, એનો આથિયો, એની બાર નામ રાયબા, એના બાપા નામ સુરિંગ અથવા મોકા પડગીર, બધું એકનું એક, ગામ એક, નામ એક, મા બાપના બધું. એટલે ઓલા આસોદરમાં ધીંગાણા મરાઈ ગયા છે તોય હોવ ઈ આથિયાને સાધુ થયા એવું માને છે, પણ એ વાત તદ્દન ખોટી છે. બારોટના ચોપડેથી પાકી માહિતી મેળવ્યા પછી આ વાત જાણવા મળી છે કે આવડા આ પાણવીવાળા સુરંગ પડગીરના દીકરા આથિયા પડગીર, કે જેની માનું નામ રાયબા હતું અને આ સુરિંગ પડગીરના બીજા નામને મોકા પડગીર તરીકે પણ કહેવામાં આવે છે, એ લોકો અહીંયા કુંડલમાં રહેવા આવ્યા હતા. આ હાથીઓ પણ મહાસુરવીર હતો અને બહુ ક્રોધી હતો, સમજાણો, પૈણેલો હતો. મંગુબાઈ એની પત્ની હતી ને એના દીકરાનું નામે પાછું મોકા પડગીર હતા, બીજી ત્રીજી પેઢી એનું નામ પડે. આ એટલા બધા હાથીઓ સુરવીર અને ક્રોધી હતા કે રાતે એકવાર લઘુ કરવા ઉઠેલા, એમાં અંધારામાં ગાડાએ ભટકાણા, તેવી એને દાજ ચડી, તે ગાડાને બટક્યું ભર્યું, સમજ્યા, તે કડું મોઢામાં આવ્યું, કડું અંધારામાં, તે કડું કાંઠામાં આંચકો માર્યો, એમાં દાંત નીકળી ગયો, કડું નીકળ્યું નહીં, દાંત પડી ગયા હતા. પછી પોતાને ખૂબ પસ્તાવો થયો અને મહારાજ પાસે આવ્યા હતા, રડ્યા હતા, એનું પ્રાયચિત માંગ્યું હતું અને સંત બનવાની પ્રાર્થના કરી અને ભગવાન સ્વામિનારાયણે એમને સંત દીક્ષા આપી અને એ હાથિયા પડગીર કુંડલના સાધુ થયા અને નિર્માનાનંદ સ્વામી એનું નામ પાડ્યું. અને આ નિર્માનંદ સ્વામીએ પૂનામાં જઈને દિવાન બાપુભાઈ ગોખલે અને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નીચે કરાયો. આમ આ ઇતિહાસ હવે બધાએ હવળો સમજવો. સમજાઈ ગયું? એ હાથિયા પડગર દાદા ખાચરના બેન મોટી બા જેની સાથે પૈણ્યા હતા ઈ નહીં, સમજાણું. આ મંગુબા પછી હાથિયા પડગીર સાધુ થયા નિર્માનાનંદ, અને પૂનામાં જે આ મહાન ભક્ત બાપુ ગોખલે એની હારે એણે સત્સંગ કરેલો. લ્યો, આવી આ બધી સત્સંગની ઓરિજિનલ ઐતિહાસિક સાચી વાતો ભગવાનના ભક્તોએ હૃદયમાં ધારવી. બધાને જય સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય.